ગુરુનો અર્થ થાય છે અજ્ઞાન રૂપી અંધકારથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય. ગુરુ એને કહેવાય જે પોતાના શિષ્યને ભગવાનનું ધામ પ્રદાન કરી શકે. આજે તો ગુરુની વ્યાખ્યા કંઈક અલગ જ છે. થોડાક પૈસા મળી જાય તો એને પરમ ગુરુ માની લે, જીવનમાં કંઈક બે પાંચ વસ્તુ મળી જાય એને ગુરુ માની લે. ગુરુનું કામ છે આધ્યાત્મિક જીવન પ્રદાન કરવું. વ્યક્તિ જેને કારણે વાસ્તવિક દુઃખી છે, ભૌતિક સંસારથી મુક્ત કરી ભગવત ધામ પ્રાપ્ત કરે એને ગુરુ કહેવાય. અને એવા ગુરુમાં અનેક યોગ્યતાઓ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને ગુરુ ન બનાવી લેવા. ગુરુમાં સૌથી પહેલી યોગ્યતા એ રામ અથવા કૃષ્ણનો ભક્ત હોવો જોઈએ. બીજી યોગ્યતા એ ગુરુ પોતાની જાતને ભગવાન ન માનતો હોવો જોઈએ. ત્રીજી યોગ્યતા, ગુરુ જે ઉપદેશ આપતા હોય એ પોતાના જીવનમાં એનું પાલન કરતા હોવા જોઈએ. ચોથી યોગ્યતા, એ ગુરુની ઇન્દ્રિયો ઉપર કાબુ હોવો જોઈએ. વાણી, મન, ક્રોધ, જીવહા, ઉદર, ઉપસ્થ, અચ્છા ઇન્દ્રિયો પર વશ હોવો જોઈએ. અને ગુરુની પાંચમી યોગ્યતા, ભગવાન દ્વારા નિર્મિત ચાર સંપ્રદાયની અંતર્ગત ગુરુ શિષ્ય પરંપરામાં હોવા જોઈએ. ભગવાને ચાર સંપ્રદાયનું નિર્માણ કર્યું, બ્રહ્મર સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, શ્રી સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. આ ચાર સંપ્રદાયની અંતર્ગત અને આ ચાર સંપ્રદાયમાં આજે જે બ્રહ્મ સંપ્રદાય છે પૂર્ણરૂપે પ્રચલિત છે અને તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. અને આજે એ બ્રહ્મ સંપ્રદાયની જે ધારા છે ગુરુ શિષ્ય પરંપરામાં શુદ્ધ રૂપે તમારી સામે પ્રગટ છે. ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માજીને જ્ઞાન દીધું, બ્રહ્માજીએ નારદ, નારદને વેદવ્યાસ, વેદવ્યાસને મધ્વ, મધ્વએ નરહરિ, નરહરિને અક્ષોભ્ય, જ્ઞાન સિંધુ, વિદ્યાનિધિ, એમ ગુરુ શિષ્ય પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુ, રૂપ સનાતન, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, જગન્નાથ બાબાજી મહારાજ, ભક્તિનાથ ઠાકુર બાબાજી મહારાજ, ગોરકિશોરદાસ બાબાજી મહારાજ, આ ગુરુ શિષ્ય પરંપરા. ગોરકિશોરદાસ બાબાજી મહારાજના શિષ્ય ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજના શિષ્ય છે એસી ભક્તિવેદાન સ્વામી શ્રી પ્રભુપાદ. અને ઈ શ્રી પ્રભુપાદજીની જે સંસ્થા છે, ઈ શ્રી પ્રભુપાદજી જે જ્ઞાન દીધું, એ જ્ઞાન વિશુદ્ધ જ્ઞાન, એવા જ્ઞાનને સાંભળવાથી જીવનનું હૃદય પરિવર્તન થાય છે, જીવન સુધરે છે. આવા ગુરુની શરણમાં જવું અને આધ્યાત્મિક કાર્ય કરવા મનુષ્ય જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય. આવો કથાને આગળ વધારીએ. કંસે અનેક અસુરોને વૃંદાવન ગોકુળમાં મોકલ્યા પણ કોઈ પણ કૃષ્ણને મારી ન શક્યું. એક દિવસ કંસ ચિંતિત હતો. નારદ મુનિ કંસ પાસે આવ્યા અને કીધું, મહારાજ તમે કેમ ચિંતિત છો? કંસે કીધું, જેટલા અસુરોને મોકલું છું એ બધા અસુરોની લાશ પાછી આવે છે. નારદ કે, કંસ મહારાજ તમને એક પ્લાન આપું. શું? નારદ મુનિ કહે છે કે મહારાજ, અપની ગલી મેં કુત્તા ભી શેર હોતા હૈ. કૃષ્ણ એના ઘરે એના ગામમાં છે ને, એટલા માટે તમારા અસુરો મરી રહ્યા છે. એકવાર એને મથુરા બોલાવો અને પછી જુઓ, એ કૃષ્ણનું મૃત્યુ થઈ જશે. આટલું કહી નારદ મુનિ ચાલ્યા ગયા. કંસે અક્રૂરજીને બોલાવ્યા, જે કંસના મંત્રી હતા. તમે મારો સોનાનો રથ લઈને જાઓ, કૃષ્ણ અને બલરામને ધનુષ યજ્ઞના બહાને મથુરા બોલાવી આવો. અક્રૂરજી જાય છે, કૃષ્ણ બલરામને મથુરા લઈને આવે છે. એ મથુરા નગરીમાં પહોંચી કૃષ્ણ અને બલરામ કહે છે, અકુરજી તમે તમારા ઘરે જાઓ, અમે મથુરા નગરીની શોભા જોવા માંગીએ છીએ. કૃષ્ણ અને બલરામ મથુરા નગરીમાં એ શહેર જોતા જોતા આગળ વધે. કહેવાય છે કૃષ્ણ અને બલરામે વિચાર કર્યો, હવે આપણે શહેરમાં આવ્યા છીએ, આપણે અત્યાર સુધી ગામડામાં હતા, હવે શહેરમાં આવ્યા એટલે શહેરના વસ્ત્રો પહેરવા જરૂરી છે. એટલે કૃષ્ણ અને બલરામ એક ધોબી ઘાટ ઉપર ગયા. ઘણા બધા ધોબીઓ આવી રહ્યા હતા. એક ધોબીને કીધું છે, ધોબીનો જે મંત્રી હતો, લીડર, જરા અમારા માપના કોઈક સારા કપડા હોય તો અમને આપો ને. એક વાર કીધું, બે વાર કીધું, ત્રણ વાર કીધું. ધોબીએ સીધે સીધી ના પાડી દીધી હોત તો કોઈ વાંધો નહોતો, પણ ધોબી કૃષ્ણને ખીજાવવા માંડ્યો. હા, હવે તમને, તમે ગામડામાંથી આવ્યા છો અને તમારે શહેરના કપડા જોતા છે, ક્યારે જોયા છે કિંમતી વસ્ત્રો? સુખદેવ ગોસ્વામી કહે છે કે અપશબ્દ બોલવાનું પ્રારંભ કર્યું, કૃષ્ણને ખીજાવવા માંડ્યા. તમારી જેવા માણસો અમારા શહેરોને બગાડે છે, પાછા ફરો અહીંયાથી, તમારું કઈ કામ નથી. અનેક અનેક વસ્તુ કહેવા માંડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત થયા. સુખદેવ ગોસ્વામી કહે છે કૃષ્ણ ક્રોધિત થઈ એ હાથને પાછળ ખેંચી એક જોરથી ધોબીના ગાલ ઉપર લાફો માર્યો. એ એક લાફા ભેગો ધોબીના પ્રાણ નીકળી ગયા. જ્યારે મારી આ કથા હું કરતો હતો, મારા મનમાં એક પ્રશ્ન થયો, કૃષ્ણે જેટલા પણ અસુરોને માર્યા, એ અસુરોને મારવામાં ક્રોધ ક્યારેય નથી કર્યો. એ રમતા રમતા અસુરોને માર્યા, આ ધોબીને મારવામાં ક્રોધ શા માટે કર્યો? પછી જ્યારે પુરાણોમાં વાંચ્યું ત્યારે ખબર પડી કે આ ધોબી બીજો કોઈ નહીં, પૂર્વજન્મમાં એ ત્રેતા યુગનો ધોબી હતો. એકવાર એક સ્ત્રી એક રાત માટે ક્યાંક બહાર રોકાઈ ગઈ હશે, પાછી ઘરે આવી હતી તો એ ધોબીએ એ સ્ત્રીને ઘરે ના આવવા દીધી. કીધું તમે મને ઘરે લઈ લો, ના પાડી. કીધું હું રામ જેવો સ્ત્રી લંપટ થોડી છું, 14 વર્ષ સુધી રાવણ પાસે રહે છતાં પણ ઘરે રાખી લે, હું સ્ત્રી લંપટ નથી. આ વાત ભગવાન રામને ખબર પડી, પ્રજામાં શોર મચી ગયો અને એ ધોબીના કારણે ભગવાન શ્રી રામચંદ્રને સીતાને છોડવી પડી. હવે ત્યારે તો ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા, કાંઈ ન બોલી શક્યા અને સીતાને ત્યાગી દીધા. પણ અત્યારે તો લીલા પુરુષોત્તમ છે ને, યાદ આવ્યું, આજ ધોબીએ મારી પત્નીથી અલગ કર્યો હતો અને એવો ક્રોધ આવ્યો, એવો ક્રોધ આવ્યો, એવો જોરથી લાફો માર્યો, એક લાફા ભેગો મરી ગયો, બીજો ન માગ્યો, મૃત્યુ. એ ધોબીની જે કપડાની પોટલી હતી, બીજા બધા ધોબી બધું મૂકીને ભાગી ગયા. અને કૃષ્ણએ પોટલી ખોલી, એમાંથી સારામાં સારા જે વસ્ત્રો હતા પોતે પહેર્યા, બલરામને આપ્યા, જેટલા પણ સખાઓ હતા બધાએ વસ્ત્રો પહેરી લીધા. પણ હવે કંસના ડ્રેસ કૃષ્ણને તો મોટા જ પડે ને, ક્યાં કંસની સાઈઝ, ક્યાં કૃષ્ણની સાઈઝ. કૃષ્ણએ કંસનું પહેરણ પહેર્યું તો એ કેવું લાગતું હશે તમે બહુ વિચાર કરો ને. આજે આ સ્ત્રીઓ સાંજે મેક્સી પહેરે છે ને, નાઇટી. કંસનું પહેરણ કૃષ્ણને એવું લાગતું હશે, ફિટિંગ વગરનું. કૃષ્ણએ પહેરી તો લીધું પણ હવે એમાં ફિટિંગ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એમાં મજા ન આવે. કોઈ પણ વસ્ત્ર ફિટિંગ ના હોવા જોઈએ. તો કૃષ્ણ એ નાઇટી જેવું પહેરીને નીકળ્યા. તો આગળ એક દરજી હતો, એ દરજી વિચાર કર્યો કે કૃષ્ણને આ ફિટિંગ બરાબર નથી લાગતું. કૃષ્ણને બોલાવ્યા, અહીંયા આવો, તમે જરા એ વસ્ત્ર કાઢીને આપો, હું તમને ફિટિંગ કરી આપું. કૃષ્ણએ દરજીને ફિટિંગ કરી આપ્યું અને એ દરજી ઉપર ભગવાને આશીર્વાદ દીધા. રજકનો ઉદ્ધાર, દરજી ઉપર કૃપા. આગળ વધ્યા, સુદામા નામના માળીએ કૃષ્ણના ગળામાં હારમાળા પહેરાવી. એક સ્ત્રી જેને પીઠ ઉપર કુબડ હતો, માટેનું નામ કુબજા હતું. કંસ માટે ચંદન અને કેસર વાટવાનું કામ કરતી હતી. કંસના શરીર ઉપર ઠંડક મળે તો હાથમાં ચંદન લઈને જતી હતી. કૃષ્ણ રસ્તામાં મળ્યા. કૃષ્ણે કીધું, આ ચંદન જરા તમે મને આપી શકો શરીર ઉપર લગાડવા માટે? કુબજાએ જોયું કે આટલું સુંદર સ્વરૂપ, શ્યામ સુંદર, વાસ્તવમાં આ ચંદન તો કૃષ્ણ માટે જ હોવું જોઈએ. કુબજાએ કોઈ વિચાર ન કર્યો, જો કંસને ખબર પડે તો કંસ કુબજાને મારી નાખે, પણ મરવાનો પણ વિચાર ન કરતા કુબજા એ ચંદન કૃષ્ણના શરીર ઉપર લેપ લગાડ્યો. કૃષ્ણ પ્રસન્ન થયા. જે કુબજા ત્રિવક્રા હતી, ત્રણ અંગોથી આડી હતી, શરીર ઉપર કુબડ હતો પીઠ ઉપર, ભગવાને વિચાર કર્યો, મારી માટે જો કુબજા આટલું બધું કરી શકતી હોય તો હું એની માટે કાંઈ ન કરી શકું. કૃષ્ણએ પોતાના બંને ચરણ કુબજાના બંને ચરણ ઉપર મૂક્યા. કૃષ્ણએ પોતાનો એક હાથ કુબજાના ખંભા ઉપર મૂક્યો અને બીજો હાથ કુબજાની દાઢી ઉપર મૂકતા કૃષ્ણએ એ દાઢીને આમ ઉપર કરી, કુબજા બિલકુલ સીધી થઈ ગઈ, ત્રિવક્રા હતી અને એનું અદ્ભુત અપ્સરા જેવું સ્વરૂપ થઈ ગયું. કૃષ્ણની કૃપાથી કુબજા પરમ સુંદર બની ગઈ. કૃષ્ણએ કુબજાનો ઉદ્ધાર કર્યો. કંસે એ રંગમહેલમાં, એ અખાડામાં ધનુષ યજ્ઞ, વાસ્તવમાં ધનુષ યજ્ઞ તો એક બહાનું હતું, કૃષ્ણને મારવાનો પ્લાન હતો. એ અખાડાની બહાર કુબલિયાપીઠ નામનો હાથી, જે 10,000 હાથીનું બળ હતું, એનામાં એને આદેશ આપ્યો હતો, કૃષ્ણને બલરામને મારી નાખજો. ત્યારબાદ અંદર ચારુણ મુષ્ટિક મોટા મોટા પહેલવાનોને કીધું હતું, કદાચ જો એ હાથી પાસે કૃષ્ણ બચી જાય તો એ અખાડામાં કૃષ્ણ સાથે મલ યુદ્ધ કરતા કરતા એને મારી નાખજો. કૃષ્ણ બળદેવ એ કંસના અખાડા પાસે પહોંચ્યા. હાથી બિલકુલ આમ આડો ઉભો હતો. કૃષ્ણે હાથીને કીધું, એ હાથી સાઈડમાં જા. હાથીને ક્રોધ આવે એવી રીતે હાથી સાઈડમાં જાય નહીં. કૃષ્ણે ધમકી આપી, જો સાઈડમાં ન ગયો તો મારી નાખીશ. હાથીને ક્રોધ આવ્યો. હાથી દોડતા દોડતા એકદમ સ્પીડ લઈ કૃષ્ણને કચડવા માટે, કૃષ્ણને મારવા માટે આવ્યો અને જેવો કૃષ્ણ પાસે પહોંચે, કૃષ્ણ થોડાક બાજુમાં થઈ ગયા, હાથી સીધે સીધો વયો ગયો. હાથીનું શરીર તો વિશાળ હતું, કૃષ્ણનું શરીર એકદમ કોમળ, થોડાક સાઈડમાં દિશા બદલી, હાથી સીધે સીધો આગળ. હાથી દૂરથી મારવા માટે કૃષ્ણને આવે, બાજુમાં થઈ જાય. કૃષ્ણ હાથીને પેલા બહુ ભગાયો, પછી હાથી, પછી કૃષ્ણ હાથીની નીચે વયા ગયા. એ હાથી ચારે બાજુ ફરે કૃષ્ણને ગોતે. એ હાથી પોતાની સૂંઢ નીચે નાખે, કૃષ્ણે નીચેથી સૂંઢ પકડી. આમ હાથી સાથે યુદ્ધ કરે અને એટલી વારમાં હાથીએ પોતાના પગથી કૃષ્ણને પાડી દીધા. કૃષ્ણ ભૂમિ ઉપર પડી ગયા. હાથી દોડીને આવ્યો અને પૂરેપૂરી શક્તિ લગાડી, બે દાંત હતા હાથીમાં, એ બંને દાંત હાથી કૃષ્ણના શરીરમાં મારવા જોરથી જાય. પૂરી શક્તિ લગાડીને કૃષ્ણને એ દાંત મારવા જાય, કૃષ્ણ બાજુમાં થઈ જાય, એ દાંત પૃથ્વી સાથે પછડાય અને બંને દાંત તૂટી જાય. એક દાંત બળદેવજી ઉપાડે, એક કૃષ્ણ, અને એ હાથીના જ દાંતથી હાથીને ટીપી ટીપીને મારી નાખે. હાથી મેરો, મહાવત મેરો, કૃષ્ણ બલરામ સાથે શસ્ત્ર નહોતું. એ હાથમાં શસ્ત્ર લીધા અને એ હાથીના દાંતમાંથી લોહી ટપકતું હતું અને બંને ભાઈ એ કંસના રંગમહેલમાં પ્રવેશ થયા છે. હજારો લોકો એ રંગમહેલમાં બેઠા છે અને એ બંને ભાઈની અદ્ભુત શોભા જોઈ પ્રસન્ન થઈ ગયા. જિનકી રહી ભાવના જયસી, પ્રભુ મુરત દિન તેખી તૈસી. જેની જેવી જેવી ભાવના હતી, મલ્લાના મશની નિણામ નરવર સ્ત્રિયા સ્મર મૂર્તિમાન, એ કૃષ્ણ સ્ત્રીઓને સાક્ષાત કામદેવ રૂપે દર્શન આપ્યા. પહેલવાનોને પહેલવાનના રૂપમાં દેખાણા, કંસને તો સાક્ષાત મૃત્યુ ઉભું હતું એમ દેખાણું, કાળ સમાન રાજાઓને અદભુત રાજા, યોગીઓને પરબ્રહ્મના રૂપે ભગવાનના દર્શન થયા, નંદબાબા ઇત્યાદિ ગોપોને પુત્રના રૂપે દર્શન થયા, ભગવાને બધાને દર્શન દીધા અને સમસ્ત લોકોને દેખતા દેખતા ભગવાન અંદર આવે, ચાણુર મુષ્ટિકનો વધ કરે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કંસ જ્યાં બેઠો હતો ત્યાં ગયા, કંસને પોતાના આસનથી નીચે નાખ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણ એ દિવસો યાદ કરે છે જે દિવસે કંસે એના છ છ ભાઈઓને માર્યા હતા, દેવકી અને વસુદેવને હેરાન કર્યા હતા. એ ભગવાન શ્રી કૃષ્ણ આટલું યાદ કરતા કંસને ઉપાડી એ ત્રીજા માળેથી કંસને ફેંકે, અખાડામાં પડે, કંસના પ્રાણ છૂટી જાય. કૃષ્ણ કંસનો વધ કરે છે. હવે કૃષ્ણ મથુરામાં રહેવા માંડ્યા. આમ તો ગોકુળમાં કહીને આવ્યા હતા કે હું બહુ જલ્દી પાછો આવવાનો છું, પણ કૃષ્ણ હવે મથુરાથી પાછા જવાનું નામ નથી લેતા. તો એક દિવસ કૃષ્ણ ઉદ્ધવજીને મોકલે છે, ઉદ્ધવજી આપ જાઈએ ઓર જાકર ગોપીઓ કો મનાઈએ, ગોપીઓ કો જ્ઞાન કી બાત સુનાઈએ, તાકી ઉનકો દુઃખ ન લગે, ઉનકા વિરહ કમ હો જાય. ઉદ્ધવ કૃષ્ણના પરમ મિત્ર ને સખા હતા, વિષ્ણુનામ પ્રવરો મંત્રી કહેવાય છે. કૃષ્ણના ઉતરેલા કપડા પહેરતા, કૃષ્ણને બહુ પ્રેમ કરતા, સખા હતા. એવા પોતાના પ્રિય મિત્ર સખા ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ મોકલે છે, તમે જાઓ અને બ્રજની ગોપીઓને તમે જ્ઞાન આપો, સંભળાવો. ઉદ્ધવજી બ્રજમાં આવે, એને નીચે કરો ને કપડાને, હું બેઠો છું દેખાતો નથી, બેસી જાઓ, છોડ દો કપડે કો. ઉદ્ધવજી ગોકુળમાં આવે છે, ગોકુળમાં આવી એ ગોતે છે નંદ બાબાને અને ગોપીઓને. એ ઉદ્ધવજી ગોપીઓ પાસે આવે છે, એક સંત બહુ સુંદર ભજન ગાય છે. આવો આપણે આ ભજન દ્વારા ઉદ્ધવ ગીત, ગોપી અને ઉદ્ધવનો જે સંવાદ છે એ સંવાદ સાંભળીએ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હમ પ્રેમ દીવાની હૈ વો પ્રેમ દીવાના.
દીવા
तन मन जीवन श्याम का, हर श्याम हमारा का।
तन मन जीवन श्याम का, हर श्याम हमारा का।
रोम रोम में रम रहा वो मतवाला
उद्धव जी ने कहे कि उद्धव जी अमे कृष्ण ने प्रेम करिए छे अने तमे आ ज्ञान नी बात करी रह्या छो, आ ज्ञान अमने पचशे नहीं, कारण अमे तन मन धन कृष्ण ने आपी चुक्या छे।
तुम आसुवन को जो हर संग मुख ले जाओ, उधव तुम आसुवन को जो हर संग मुख ले जाओ, पूछे हरि कुशल तो पूछे हरि कुशल तो चरणों में जियो चढ़ाओ, कहियो जी इस प्रेम का, कहियो जी इस प्रेम का ये तुच्छ नजराना। चरणन की पूजा करे यही हमारा यो,
चरणन की पूजा करे यही हमारा यो।
इस तन में अब योग का,
तन में
लिखे थे आठो यार, एक दिन नैनन के निकट रहते थे आठो यार, बैठे हमें
Hey.
ઉદ્ધવજી સમજાવે, પણ ગોપીઓને તો એક જ રટણ છે કે બસ અમને કૃષ્ણ જોઈએ છે, કૃષ્ણ ચાહીએ હમકો. મસ્તમાં ઉદ્ધવજીને જ્ઞાનનો અભિમાન હતો કે હું ગોપીઓને મનાવી દઈશ, પણ જ્યારે ઉદ્ધવજીએ ગોપીઓના ભાવને જોયા છે, ઉદ્ધવજીનો અહંકાર તૂટી ગયો કે વાસ્તવમાં હું તો સ્વર્ગમાં ગયો ભણવા માટે, પણ જે જ્ઞાન આ ગોપીઓને છે એ જ્ઞાન મને પણ નથી. એ પાછા કૃષ્ણ પાસે આવે છે અને કૃષ્ણને એટલું જ કહે છે, કૃષ્ણ હું અહીંયા આવવાનો નહોતો, અરે મારા મનમાં તો એવું થયું કે ગોપીઓના ચરણોના દાસનો દાસ એક ધૂળ બનીને ત્યાં હું રહી જાઉં, પણ તમને ખબર પહોંચાડવાની હતી એટલા માટે હું આવ્યો છું. સંત રસખાન એ ઉદ્ધવજીના ભાવમાં કહે છે, માનુષ્ય હો તો વહી રસખાની, બસો બ્રજ ગો કુલ ગાવ કે ગ્વારન. હે પ્રભુ, મર્યા પછી જો તમારે મને મનુષ્ય બનાવવો હોય તો એ વૃંદાવનમાં ગોકુળમાં એક ગોપ ગ્વાળ સખા બનાવી દેજો, પણ મારા કર્મ ફૂટેલા છે, મનુષ્યનો જન્મ મળશે નહીં. જો તમારે મને મર્યા પછી પશુ બનાવવો હોય, જો પશુ હો તો ગહા બસ મેરો, જો પશુ હો તો કહા બસ મેરો, ચરાવત નં દકી ધેનું મંજારન. પશુ બનાવો હોય તો નંદ બાબાના 900,000 ગાયની વચ્ચે એક ગાય બનાવી દેજો કે જેથી હું નિત્ય નિરંતર કૃષ્ણના દર્શન કરી શકું. પણ પ્રભુ, મને એવું લાગે છે કે મેં જીવનમાં એવું કાર્ય કર્યું નથી કે મને એવો જન્મ મળે. તમારે જો મર્યા પછી મને પથ્થર બનાવવો હોય, પાહન હો તો વહી ગીરી કો જો, પાહન હો તો વહી ગીરી કો જો. પથ્થર બનાવવો હોય તો ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ગિરિરાજ ગોવર્ધનનો એક નાનો એવો પથ્થર બનાવી દેજો કે જેથી ક્યારેક તો કૃષ્ણ ત્યાં આવશે, હું એના દર્શન કરીશ. ઉદ્ધવજી બહુ સુંદર પ્રાર્થના કરે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં રહી રહ્યા છે. દ્વારકામાં ભગવાનનું ઐશ્વર્ય, સોનાની નગરી છે. એક દિવસની વાત, વિદર્ભ દેશના રાજા જેનું નામ ભીષ્મક હતું, આ ભીષ્મકની બે સંતાન, પુત્રનું નામ રૂકમી હતું અને રાજા ભીષ્મકની પુત્રીનું નામ રૂકમણી હતું. રૂકમી અને રૂકમણી બંને ભાઈ બહેન. રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણને બહુ પ્રેમ કરે અને રૂકમી કારણ કે શિશુપાલનો મિત્ર હતો માટે કૃષ્ણ સાથે દ્વેષ કરે. એક દિવસ રૂકમણીના ભાઈ રૂકમીએ એમના વિવાહ શિશુપાલ સાથે નક્કી કર્યા. વિવાહનો દિવસ નજીક આવ્યો, રૂકમણીએ કૃષ્ણને પત્ર લખ્યો. એ બ્રાહ્મણ દ્વારા કૃષ્ણને પત્ર પ્રાપ્ત થાય, કૃષ્ણ પત્રને વાંચે, એ રૂકમણીએ પત્રમાં લખ્યું છે, હે કૃષ્ણ, મારો ભાઈ મારા વિવાહ શિશુપાલ સાથે કરાવવા જઈ રહ્યો છે, પણ મારે શિશુપાલ સાથે વિવાહ નથી કરવાનો. કૃષ્ણ, હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી સાથે વિવાહ કરવા છે. તમે અહીંયા આવો અને મને લઈ જાઓ, અને જો મારા વિવાહ તમારી સાથે નહીં થયા તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. મનમાં પ્રશ્ન થાય કે રૂકમણીએ ક્યારેય કૃષ્ણને જોયા નથી, કૃષ્ણને મળ્યા નથી. છતાં રૂકમણીને કૃષ્ણ પ્રત્યે આટલો પ્રેમ કેવી રીતે? એ રૂકમણી પત્રમાં લખે છે, હે કૃષ્ણ, મેં તમને ક્યારે જોયા નથી, પણ તમારી વિશે સાંભળ્યું છે. મોટા મોટા સંત વેદવ્યાસ નારદ મુનિ અમારા રાજ્યમાં આવતા ત્યારે પ્રવચન કરતા એ કથામાં તમારી વિશે અમે સાંભળ્યું છે, અને તમારી વિશે સાંભળતા સાંભળતા અમને તમારામાં પ્રેમ ઉત્પન્ન થઈ ગયો છે. માટે તમે આવો અને મને લઈ જાઓ. રૂકમણીનો પત્ર સાંભળી માચી ભગવાન શ્રી કૃષ્ણ વિદર્ભ દેશમાં જાય છે. રૂકમણી દેવી માતાના દર્શન કરવા માટે અનેક સેનાઓથી ઘેરાયેલા છે. દેવી માના દર્શન કરવા માટે જાય અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય રથ ઉપર સવાર થઈ જેમ મોટા મોટા શિયાળોની વચ્ચેથી સિંહ પોતાનો ભોજનનો ભાગ લઈને વયો જાય, એમ ભગવાન શ્રી કૃષ્ણ આ મોટા મોટા સૈનિકોની વચ્ચેથી રૂકમણીને લઈને ભાગી ગયા. રૂકમણી હરણ, રૂકમણીને લઈને ભગવાન દ્વારકામાં આવ્યા છે, અને દ્વારકામાં કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થાય છે. આવો આપણે પણ અહીંયા 10 મિનિટ કૃષ્ણ રૂકમણીના વિવાહ કરાવીમાં ભાગ લઈએ મહામંત્ર સાથે. જે માતાઓ લગ્નના ગીત ગાઈ શકતા હોય અહીંયા સ્ટેજ ઉપર આવે, અહીંયા ખૂણા ઉપર બેસાડો લગ્નના ગીત ગાવા માટે. એક માયક આપો તમે, ચાલુ નીચે નીચે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
कृष्ण और रुक्मणी का विवाह है।
તો શિયા શિયા તપતી નારે લાડી તે તો શિયા લાડીતે તો શિયા શિયા તપતી નારે લાડીતે
તો
મંગલ ચાલુ કરો જલ્દી મુરત જઈ રહ્યું છે. ગોરવા પણ દસ નોટ આપો.
મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય ધનોહરી.
રાજા જનક ઘેરે માંડવો સાહેબ મરી રે, રાજા જનક ઘેરે માંડવો.
મોટા મોટા ભૂપ આવ્યા
Oh, चायुचा बंगला चढ़ाओ ये माकाच निबारियो मेलाओ रे कानो मर जगमग जगमग
मसाल से हो रहा है नंद बाबा।